નમો વિત્રાગાય સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન પ્રરૂપિત નિજ દોષ દર્શનથી નિર્દોષ ટિપ નંબર 3 સાઇડ નંબર 2 પેજ 62 ગુહ્યતમ વિજ્ઞાનમાં દાદાશ્રીને પૂછે છે દાદા કે દોષ છૂટતા નથી તો શું કરવું? તો દાદા સર્વજ્ઞશ્રી શું જવાબ છે કે દોષ છૂટે નહીં પણ એને આપણી વસ્તુ ન હોય એમ કહીએ તો છૂટે, પણ એવું કહીએ છતાં ના છૂટે તો શું કરવું? તો દાદાશ્રી કહે છે કે એ તો જે દોષો બરફ જેવા થઈ ગયા છે તે એકદમ કેમ છૂટે, છતાં એ જ્ઞેયને આપણે જ્ઞાતા એ સંબંધ રાખીએ તો એનાથી એ દોષો છૂટે. આપણો ટેકો ના હોવો જોઈએ, ટેકો ના મળે તો એને પડીએ જ છૂટકો. આ તો આધારથી વસ્તુ ઊભી રહી છે, નિરાધાર થાય તો પડી જાય. આ જગત આધારથી ઊભું રહ્યું છે, નિરાધાર થાય તો ઊભું જ ના રહે. પણ નિરાધાર કરતાં આવડે નહીં ને, એ તો જ્ઞાનીઓના ખેલ. આ જગત તો અનંત ગુહ્યવાળું, જેમાં ગુહ્યમાં ગુહ્ય ભાગને શી રીતે સમજે? દોષો હોય પડોવાળા, આ ભૂલો પછી જ્ઞેય સ્વરૂપે દેખાય. જેટલા જ્ઞેય દેખાય એટલાથી મુક્ત થવાય. આ ડુંગળીના પડો હોય છે ને, તેમ દોષો પણ પડોવાળા હોય, અને તે જેમ જેમ દેખાય તેમ તેમ તેના પડ ઉખડતા જાય. અને જ્યારે એના બધા જ પડો ઉખડી જાય ત્યારે એ દોષ જડ મૂળથી કાયમને માટે વિદાય લઈ લે. કેટલાક દોષ એક પડવાળા હોય છે, બીજું પડ જ તેમને હોતું નથી, તેથી તેમને એક જ વખત જોવાથી ચાલ્યો જાય. વધારે પડવાળા દોષોને ફરી ફરી જોવા પડે અને પ્રતિક્રમણ કરીએ તો જાય. અને કેટલાક દોષ તો એવા ચીકણા હોય છે કે ફરી ફરી પ્રતિક્રમણ કર્યા કરવું પડે. અને લોકો કહેશે કે એનો એ જ દોષ થાય છે, તો કહે ભાઈ હા, પણ તેનું કારણ એમને આ ના સમજાય. દોષ તો પડની પેટ છે, અનંત છે. એટલે જે બધા દેખાય અને એના પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખા થતા જાય. દાદાશ્રીને પૂછે છે દાદા, એક બાજુ આપણે કહીએ છીએ કે જ્ઞાન ક્રિયાકારી છે અને એક બાજુ કંઈક ભૂલ થઈ જાય છે તો એને નિકાલી ભાવ કહીએ છીએ, એ એડજસ્ટમેન્ટ કહેવાય ને? દાદાશ્રી કે એ નિકાલી બાબતો જ છે બધી, પણ આ બધી બાબત જ નિકાલી છે, તે નથી ગ્રહણી ને નથી ત્યાગ કરવાની. ત્યાગમાં તિરસ્કાર હોય, દ્વેષ હોય, અને ગ્રહણમાં રાગ હોય, અને આ તો નિકાલી બાબતો બધી. અને તમારે દોષ છે એવું તમને કેમ દેખાય છે એનો પુરાવો શો? ત્યારે કહે છે કે ચંદુભાઈ ગુસ્સે થયા અને તમને ના ગમે, અને તમને ના ગમે એ ચંદુભાઈનો દોષ દેખાયો. એવું આખો દડો ના ગમતું હોય એ બધા દોષ તમને દેખાવા માંડ્યા. ગુનેગારી પાપ પુણ્યની, આ જગત વ્યવસ્થિત છે. તે વ્યવસ્થિત શક્તિ જે આપણી ગુનેગારી હતી તે પાછી આપણી પાસે મોકલે, તેને આવવા દેવી, અને આપણે આપણા સંભાવમાં રહીને તેનો નિકાલ કરી નાખવાનો. ગયા અવતારમાં જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, અને તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તો એ તે ભૂલ નડે, એનું નામ ગુનેગારી. ગયા અવતારમાં જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તોય તે ભૂલ નડે, એનું નામ ગુનેગારી. આ ગુનેગારી બે પ્રકારની છે, અમને ફૂલો ચડાવે તે ગુનેગારી અને પથરા પડે તે ગુનેગારી. ફૂલો ચડે એ પુણ્યની ગુનેગારી અને પથરા પડે એ પાપની ગુનેગારી છે. આ કેવું છે? પહેલાં જે ભૂલો કરેલી તેનો કોર્ટમાં કેસ ચાલે અને પછી ન્યાય થાય. જે ભૂલો કરેલી તે ગુનો ભોગવવો પડે, તે ભૂલો ભોગવવી જ પડે. એ ભૂલોનો આપણે સમતા ભાવે નિકાલ કરવાનો, એમાં કશું જ બોલવાનું નહીં. બોલે નહીં તો શું થાય? કાળ આવે એટલે ભૂલ આવે અને તે ભોગવાઈને નીકળી જાય. મોટી નાતોમાં આ બોલવાથી જ બધી ગૂંચો પડેલી છે ને, માટે તે ગૂંચો ઉકેલવા મૌન રાખે તો ઉકેલ આવે એવું છે. જ્ઞાની પુરુષે ગૂંચો પાડેલી નહીં, તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે. અને તમને બધાને અત્યારે આ અવતારમાં જ્ઞાની પુરુષ મળી ગયા છે, માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી નવી ગૂંચો ફરી ના પાડશો તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે. એટલે આપણે તો ભૂલ તો ભાંગવી જ પડશે ને, પણ દાદા ભૂલ શું શું છે એ બધી દેખાવી જોઈએ ને. દાદાશ્રી શું કહે છે, એ તો બધી ધીમે ધીમે દેખાતી જશે, તમને આ વાત કરું છું તેમ તેમ દેખાશે, તમારી ભૂલો જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થશે, તમારી ઈચ્છા થશે કે મારે હવે ભૂલ ખોડી કાઢવી છે તો જડ્યા વગર રહે નહીં. હવે જે તમારામાં ઉદયમાં છે ને, તમારા ઉદયમાં છે ને, તે ઉદયમાં જે દોષ છે તે રિઝર્વોયર સરોવરનો માલ છે, એટલે નવું આવક નથી એમાં, અને જે આવક છે ચાલુ તે પહેલાં જોશ બંધ હોય, બે પાંચ વર્ષ પછી ખાલી થઈ જાય, પછી બૂમો પાડશો તોય ના પડે, અને અમુક વર્ષ પછી તો આની ઓર જ દશા આવશે. અને તે અમે સેફ સાઇડ કરી આપેલું છે, તમારે એટલું લક્ષમાં રહેવું જોઈએ કે સેફ સાઇડ કરેલું યાદ ન આવવું જોઈએ. સુટેવો અને કૂટેવો બેઉ સેફ સાઇડ નથી કરી આપણે, સુટેવો અને કૂટેવો બેઉ સેફ સાઇડ નથી કરી આપણે દાદાશ્રી? તો જવાબ આપે છે, હા દાદા. તો પછી દાદા મને આમ કેમ થાય છે, આજે ગુસ્સો થઈ ગયો હોત ને, અરે ગુસ્સો થઈ ગયો તેને જો ને, કેમ બોલે છે કે મને આમ કેમ થાય છે, ગુસ્સો થઈ ગયો હતો, અરે ગુસ્સો થઈ ગયો તો તેને જો ને, તે જાણ્યું છે ને, તે જાણ્યું છે ને, પહેલાં જાણતા નહોતા, પહેલાં તો મેં જ કર્યું એમ કહેતા હતા, તે હવે જુદું પડ્યું ને. સર દાદાને એક જવાબ આપે છે, હા દાદા જુદું પડ્યું. હવે સ્વરૂપ પ્રાપ્તિ પછી દાદાશ્રી કહે છે, આ સાયન્સ છે. સાયન્સ એટલે સાયન્સ, 25 પ્રકારના મોહ, 4 જ મોહ મેં બિલકુલ બંધ કરી દીધા છે, અને ડિસ્ચાર્જ મોહ તો રહેવાનો જ, અને ડિસ્ચાર્જ મોહ તો ભગવાન મહાવીરને પણ હતો એમના ગજા પ્રમાણે, કારણ કે એ ખપાવીને ગયેલા હોય અને આપણે ખપાવ્યા વગરના હોય, એ 10ના દેવાદાર હોય અને આપણે 1,00,000ના દેવાદાર હોઈએ. એમણે દેવાનો નિકાલ કરી નાખેલો અને તમે નિકાલ કરી નાખશો. બસ દેવાનો નિકાલ જ કરવા બેઠા ત્યાં આગળ આપણે સંભાવે નિકાલ કરીએ છીએ ને, હા નિકાલ જ કરી નાખવાનો છે. સુટેવો અને કૂટેવો બેઉ ભ્રાંતિ છે. આપણે ભ્રાંતિની બહાર નીકળ્યા. હવે જે માલ આપણો ન હોય એને સંઘરીને કેમ રાખીએ, એને સંઘરીએ કેમ કરીને? આપણે તો ફક્ત દોષને જોવાના, દોષ કેટલા દેખાય છે તે જાણવો આપણે. દોષને દોષ જુઓ અને ગુણને ગુણ જુઓ, એટલે શુભને ગુણ કહ્યો અને અશુભને દોષ કહ્યો. અને તે આત્મભાષામાં નથી, આત્મભાષામાં કે દોષ, આત્મભાષામાં તો દોષ કે ગુણ કશું છે જ નહીં. આ લોક ભાષાની વાત છે, ભ્રાંતિ ભાષાની વાત છે. આત્મભાષામાં તો દોષ નામ જ નથી કશું. મહાવીર ભગવાનને કોઈ દોષિત દેખાતો જ નહોતો, ગજુ કાપનારે દોષિત નહોતો દેખાતો, ખીલા માર્યા તેનો દોષ નહોતો દેખાયો. ઉલટું એના ઉપર કરુણા આવી કે આનું શું થશે બિચારાનું, જોખમદારી તો આવી ને પોતાનું સ્વરૂપ જાણતો નથી. જો સ્વરૂપ જાણતો હોત તો માર્યો હોત, જો સ્વરૂપ જાણતો હોત ને માર્યો હોત તો ભગવાનને એમની ઉપર કરુણા ના આવત, કે એ તો જ્ઞાની છે, પણ સ્વરૂપને જાણતો નથી એટલે પોતે કરતા થયો, અને સ્વરૂપને જો જાણતો હોત તો તે અકર્તા હતો એટલે વાંધો ન હતો. એટલે વાત ટૂંકમાં સમજી લેવાની છે. ફરીવાર આ પેરેગ્રાફ, મહાવીર ભગવાનને કોઈ દોષિત દેખાતો જ નહોતો, ગજવો કાપનારે દોષિત નહોતો દેખાતો, ખીલા માર્યા તેનો એ દોષ નહોતો દેખાયો. ઉલટું એના ઉપર કરુણા આવી કે આનું શું થશે બિચારાનું, જોખમદારી તો આવી ને પોતાનું સ્વરૂપ જાણતો નથી, જો સ્વરૂપ જાણતો હોત ને માર્યું હોત તો ભગવાનને એમની ઉપર કરુણા ના આવત, કે એ તો જ્ઞાની છે, પણ સ્વરૂપને જાણતો નથી એટલે પોતે કરતા થયો, અને જો સ્વરૂપને જો જાણતો હોય તો તે અકર્તા હતો એટલે વાંધો નહોતો. એટલે વાત ટૂંકમાં સમજી લેવાની છે. લોંગ કટ એટલે લાંબો રસ્તો છે જ નહીં, આ શોર્ટકટ. ટૂંકો રસ્તો છે, ટૂંકું શોર્ટકટ વસ્તુ છે. તમે આત્માની, તમને આત્માની જાગૃતિ આવી ગઈ, શરૂઆત થઈ ગઈ, એ બહુ મોટામાં મોટું કાર્ય થઈ ગયું. એક ક્ષણ વાર આત્મા છું એવું લક્ષ ના બેસે કોઈને. અને તો લક્ષ બેસે, એવું લક્ષ બેસે એ તો મોટામાં મોટી વસ્તુ થઈ. તે દાડે પાપોય ધોવાઈ જાય અને તેથી તમને એ લક્ષમાં રહ્યા કરે, નિરંતર ચૂકાતું નથી. હવે કર્મનો ઉદય જરા ભારે હોય ને, તે તમને મૂંઝવે, જરા સફોકેશન કરે. તે ઘડીએ તમને નડતું નથી, તમારો આત્મા જતો રહ્યો નથી, પણ તે ઘડીએ આત્માનું સુખ આવતું બંધ થાય અને અમને સુખ આવતું બંધ ના થાય. અમને તો નિરંતર રહ્યા કરે, ઉભરાયા કરે. ઉલટું જોડેવાળાને એ સુખ લાગે, અમારી જોડે બેઠા હોય તેને સુખ લાગે. સુખ ઉભરાયા જ કરે એટલું આત્માનું સુખ છે. આ દેહ હોવા છતાંય, આ કળિયુગ હોવા છતાંય, આત્માનું આ નિરંતર સુખ ઉભરાયા કરે. હવે ભૂલ થાય છે તે દેખાય છે, ખબર પડે છે બધી તમને? અને જાગૃતિથી તો બધા પોતાના દોષો બધું જ દેખાય. સામાના દોષ કાઢવા એનું નામ જાગૃતિ નથી, એ તો અજ્ઞાનીને બહુ હોય. સામાના દોષ બિલકુલ દેખાય નહીં, પોતાના દોષ દેખવામાં બિલકુલ નવરો પડે જ નહીં, તેનું નામ જાગૃતિ. પ્રશ્નકર્તા પૂછે છે, જેટલા વિભાવ થાય એ બધા દોષ ગણાય ને? પ્રશ્નકર્તા પૂછે છે હવે, દાદા જેટલા વિભાવ થાય એ બધા દોષ ગણાય ને? દાદા છે કે હવે વિભાવ થાય જ નહીં, હવે જે દોષ દેખાય છે ને તે માનસિક દોષ દેખાય છે. મન પર્યવને લઈને, મનના ફેઝિસને, ચેન્જીસને લીધે માનસિક દોષો, બુદ્ધિના દોષો, અહંકારના દોષો, એટલે અંતસ્કરણના બધા દોષો તમને દેખાય. ચંદુભાઈના દોષ તમને દેખાય કે ના દેખાય? હા દાદા, ચંદુભાઈના દોષ તમને દેખાયા કે તમે થઈ ગયા જ્ઞાની. આ તો તમે મને હજી દસેક કલાક મળ્યા હશો. આ તો મેં તમારા હાથમાં જે હીરાની કિંમત ના થાય એવું તમારા હાથમાં મૂકેલું છે, પણ જે હીરા બાળકના હાથમાં હોવાથી એની વેલ્યુ જ નથી બાળકોના હાથમાં. દિશે ધોધ દોષ તણા, ક્ષણે ક્ષણે દોષ દેખાય છે ને? સર્વજ્ઞશ્રી પૂછે છે. દાદા ક્ષણે ક્ષણે તો નહીં, પણ થોડા થોડા દેખાય છે. હજી તો ક્ષણે ક્ષણે દેખાશે, હજી તો બહુ દોષ છે, પાર વગરના છે, પણ દેખાતા નથી હજુ. આ કોઈને 10 દોષ દેખાત પોતાના દેખાતા ના દેખાય, 2-3 હશે એમ બોલે, કારણ કે દોષ દેખાય ત્યારથી તો મોક્ષે જવાની તૈયારી થઈ. તે દોષનો ધોધ દેખાય છે બધો. હવે જેટલા દેખાય એટલા ગયા, પછી બીજે દાડે એટલા ઉત્પન્ન થયા કરશે, નિરંતર વહ્યા જ કરશે. જ્યાં સુધી નિર્દોષ ના બનાવે ત્યાં સુધી વહ્યા કરશે. હવે હલકા થવાશે. દોષો ધોધ બંધ દેખાય એવું કરો, કશું મહેનત પુષ્કળ છે બહુય. તમને જે તમારું સ્વરૂપ છે તે સ્વરૂપ અને ચંદુલાલ જુદા. ચંદુલાલનો ખભો થાબડો, ચંદુલાલ સારું કરીને આવ્યા હોય તે દાડે કહીએ તમે તો આટલી ઉંમરે સારો લાભ ઉઠાવ્યો, તમે છૂટશો તો અમને છોડશો. તમે જ્યાં સુધી વળગેલા હશો ત્યાં સુધી અમારો ઉકેલ નહીં આવે. માટે આપણે કહેવું કે વહેલા પરવારીને સત્સંગમાં જાઓ, ચંદુભાઈ આમ કરો તેમ કરો, એવું ઉલટું તમારે કહેવું. તમે તો ઉપરી થયા અને છોકરા જોડે આટલું હાઈ હાઈ શું કરો છો, એમ તમારે કહેવાનું. કયા અવતારમાં છોકરા નહોતા તમારા? કૂતરા બિલાડીમાં છોકરા વગર તો એકોઈ અવતાર નથી ગયો ને? બળ્યા ન હોય સાચા છોકરા, આ તો લૌકિક વસ્તુ છે, આ તો કંઈ સાચું છે? આ તો બધું રિલેટિવ છે. આ દૂધી બૂમો પાડે છે, મારા છોકરા કેટલા? 100 દૂધિયા બેઠા હોય તો 100 એ તારા છોકરા. પાને પાને દૂધિયું બેસે તેમાં લોકોને 1.5 વર્ષે, 2 વર્ષે એક એક દૂધિયું બેસ્યા કરે. આ દૂધિયામાંય જીવ રહ્યો છે ને આમાંય જીવ રહેલો છે. પેલામાં એકેન્દ્રિય જીવ છે અને આમાં પંચેન્દ્રિય જીવ છે, પણ જીવ તો બંને જગ્યાએ રહેલો છે ને? જીવ તો એવડો ને એવડો જ છે ને? એટલે પોતાના દોષ દેખાય છે ને? ચંદુલાલ ચંદુભાઈને કહેવાય ખરું કે ચંદુભાઈ આમ શા હારો કરો છો, અમે તો તમારો છૂટકો કરવા માગીએ છીએ. તમારો થશે તો અમારો થશે, તે ચંદુભાઈ શુદ્ધ થશે ત્યારે આપણો છુટકારો થશે. એટલે આપણે મહી પોતાને જ કહેવું કે ચંદુભાઈ તમારો જ દોષ છે, ત્યારે જ આ ભાંજગળ ઊભી થઈ અને આવા તમને ભેગા થયા. નહીં તો આવા ભેગા થતા હશે તો નહીં તો આમ ફૂલા ચડાવે એવા માણસ ભેગા થાય. જુઓ ને, મને તો ફૂલા ચડાવે એવા માણસ ભેગા નથી થતા. આપને સમજાયું ને? ઘરમાં ટોકાઈ કઈ ભૂલને જીવન બધું બગડી ગયું છે. આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈએ. જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલો જ ના કઢાય. ભૂલ કાઢવી હોય તો સમજ બરાબર પાડવી. એને આપણે કહીએ આમ કરવા જેવું છે તો એ પેલી કહેશે સારું થયું મને કહ્યું, ઉપકાર માને. ચામાં ખાંડ નથી કહેશે, અલ્યા પીજાને છોનો મોનો. વખતે એને ખબર પડશે જ ને. એ આપણને કહે ઉલટી કે તમે ખાંડ માગી નહીં, ત્યારે કહીએ કે તમને ખબર પડે ત્યારે મોકલજો. જીવન જીવતા નથી આવડતું, ઘરમાં ભૂલ કઢાય નહીં. કાઢે કે ના કાઢે આપણા લોકો? દાદા તો રોતા રોજ કાઢે. દાદાશ્રી કે બાપની, માની, છોકરાની, બધાની ભૂલો કાઢે મૂવો. પોતાની એકલાની જ ના કાઢે, કેવો ડાયો અક્કલવાળો. એટલે આવી વાંકી જાત છે ને આ. હવે ડાયા થઈ જજો હો, એટલે અતિક્રમણ નહીં કરવાનું. શું કહ્યું? કોઈ વખત આમ છાંટો ઉડ્યો અને આપણને તરત જ જાણવું કે આ ડાઘ પડ્યો એટલે તરત ધોઈ નાખવું. ભૂલ તો થાય ના થાય એવું નહીં, પણ ભૂલ ધોઈ નાખવી એ આપણું કામ. પણ દાદા ડાઘ દેખાય એવી દૃષ્ટિ મળવી જોઈએ. દાદા કે એ આપણને મળી છે, બીજા લોકોને તો મળી જ ના હોય ને, આપણને તો મળી છે કે આ ભૂલ થઈ, આપણી ભૂલ ખબર પડે. આપણી જાગૃતિ એવી છે કે ભૂલો બધી દેખાડે, થોડી થોડી દેખાય, જેમ જેમ પડડ ખસતા જાય તેમ તેમ દેખાતા જાય. જ્યારે ઘરના માણસો નિર્દોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચા પ્રતિક્રમણ થાય. આમ થાય કર્મો ચોખ્ખા. હેડિંગ પ્રશ્ન કરતા પછી દાદા મહાત્માનું એવું સ્ટેજ ક્યારે આવશે કે પ્રતિક્રમણ કરવાના જ ઉડી જશે? સર્વજ્ઞશ્રી કહે છે એટેક કરવાનું ભૂલી ગયો. એટેક અતિક્રમણ કરવાનું ભૂલી ગયો એટલે પ્રતિક્રમણ કરવાનું ભૂલી જશે. પ્રશ્ન કરતા દાદા જૂના દોષો ક્યાં, જૂના દોષોના ક્યાં સુધી પ્રતિક્રમણ કરવાના? તો સર્વજ્ઞશ્રી કહે છે દોષો હોય ત્યાં સુધી, દોષો હોય ત્યાં સુધી. અને આપણા દોષને લઈને સામાન્ય દુઃખ થાય એવું હોય તો જ કહેવાનું કે ચંદુલાલ એના પ્રતિક્રમણ કરો ચાલો, નહીં તો કરવાની જરૂર નહીં. દાદા આ જન્મમાં એવા દોષો ના કર્યા હોય, કર્યા ના હોય પરંતુ ભૂતકાળમાં પહેલાંના જન્મમાં એવા દોષો કર્યા હોય કે જેના પ્રતિક્રમણ કરી એમાંથી છૂટવું હોય તો કઈ રીતે કરવું, ક્યાં સુધી કરવું? દાદા કે ગયા અવતારમાં દોષો થયેલા હોય તેની શી રીતે ખબર પડે તમને? જે ક્લેમ કરતો આવે તેનું નિવારણ થાય, પણ ક્લેમ જ કોઈ ના કરતા હોય તો? એટલે ક્લેમ કરતો હોય આવે, કોઈ ક્લેમ કરતો આવે તેનું પ્રતિક્રમણ કરવું, બીજા કોઈને લેવા દેવા નથી. કોઈ મનમાં યાદ આવ્યા કરતું હોય, જેના તરફ મન બગડ્યા કરતું હોય તેના પ્રતિક્રમણ કરવા. જગત આખું નિર્દોષ છે જ, પણ નિર્દોષ દેખાતું નથી એનું શું કારણ? તો કારણ કે એ આપણા એટેકવાળા અતિક્રમણવાળા સ્વભાવને લઈને જ. આપણને ગાઢ ભાંડે તે નિર્દોષ છે, માર મારે તે નિર્દોષ છે, નુકસાન કરે તે નિર્દોષ છે. કારણ કે આપણો હિસાબ જ છે આ બધો. આપણો હિસાબ આપણને પાછો આપે છે, તે આપણને આપણે પાછું ફરી એને આપીએ તે ફરી નવો હિસાબ બાંધીએ છીએ. એટલે આપણે વ્યવસ્થિત માનીએ છીએ એટલે બસ, આપણે વ્યવસ્થિત માનીએ એટલે બસ. કહી દેવાનું કે લો હિસાબ ચૂકતે થઈ ગયો. નિર્દોષ જોશો અને નિર્દોષ જોશે તો મોક્ષ થશે. દોષિત જોયો એટલે પછી તમે આત્મા જોયો જ નથી. સામાનામાં જો આત્મા જુઓ તો એ દોષિત નથી. તમે કશું બોલ્યા તે પેલાને દોષ દેખાય તો એનો શું ફાયદો થાય? દાદા પૂછે છે. તમે કશું બોલ્યા અને પેલાને દોષ દેખાય તો એનો શું ફાયદો થાય? દાદા ફાયદો શાનો થાય? નુકસાન થાય ને. કયા જ્ઞાનને આધારે દોષ જુએ છે? દાદા પૂછે છે. દાદા એમાં જ્ઞાન ક્યાં આવ્યું? એ તો અજ્ઞાનતાને લઈને જ દોષ જુએ છે ને. હા, પણ એને જ્ઞાન લીધેલું હોય છતાંય દોષ જુએ છે તો એ પોતાનું જ્ઞાન જ કાચું કરે છે. જેણે જ્ઞાન લીધેલું હોય છતાંય જો દોષ જુએ તો એ પોતાનું જ્ઞાન જ કાચું કરે છે. પોતે કરતા નથી ને સામાને કરતા જુએ છે, એ પોતે જ કરતા થયા બરાબર છે. સામાને કંઈક અંશે કરતા જુએ એટલે પોતે કાચો પડી ગયો, એ આપણું જ્ઞાન કહે છે. અને પછી પ્રકૃતિ ભલે વડમવડા કરે પણ કરતા ના જુઓ, પ્રકૃતિ તો વળી પડે. કેટલીક વખત બેહદ વળી પડે છે એવું, એ શું દાદા? તો કે બેહદ, અરે એ તો સારું, મારંમાર ના કરે એટલું સારું કહેવાય, નહીં તો એથી આગળ જાય, બંદૂકો લઈને ફરી વળે પ્રકૃતિ તો. હા, તે બધુંય બને, મહી અંદર જે માલ ભરેલો એવો નીકળે, પણ કરતા જોયો તો એ આપણું જ્ઞાન કાચું પડી ગયું, કારણ કે એ બધું પરસત્તા જ કરે છે. તમારે એવું જ્ઞાન કાચું પડી જાય છે કે, દાદા પૂછે છે. હા દાદા, ઘણી વખત પડી જાય છે. દાદાશ્રી, પ્રકૃતિ વઢે તેનો વાંધો નહીં, પણ એને કરતા ના જુઓ. પ્રકૃતિ તો પોતે ડ્રોઈંગ કર્યું હોય ને, ગયા અવતારે ફિલ્મ પાડી હોય ને, ગયા અવતારે જેવી ફિલ્મ પાડી હોય ને તે પ્રમાણે લડે હોવ, મારંમાર હોવ કરે, પણ આપણે કરતા ના જોવો. આખા દાડામાં કોઈનો એ કશો ગુનો થતો હોતો નથી. જેટલા કોઈકના દોષ દેખાય છે તેટલી હજુ કચાશ, બધો જ તમારો હિસાબ છે. એ છે એકાંતે અહંકારી. દાદા પોતાના દોષ દેખાય છે? હવે દાદા પૂછે, દાદા તમને તમારા દોષ દેખાય છે? હા એ દેખાય છે. ના ના, નહીં તો પોતાનો એકેય દોષ ના દેખાય. અહંકારી માણસને પોતાનો દોષ જોઈ શકે નહીં. અહંકારી માણસ પોતાનો દોષ જોઈ શકે નહીં, ફક્ત મોટા મોટા દોષ જાણે ખરો કે આ બે ચાર દોષ છે મારામાં, પણ બધા જોઈ શકે નહીં. કોઈનો દોષ થાય તેમાં તીર્થંકરો હાથ ગાલતા ન હતા. કોઈનો દોષ થાય તેમાં તીર્થંકરો હાથ ગાલતા ન હતા. આ હાથ ગાલે છે તે એટલો અહંકાર છે. દોષિત જોનારો અહંકાર છે અને દોષે અહંકાર છે, બેઉ અહંકાર છે. અને દોષ કરનારો પણ, દાદા? તો કે હા, એ પણ અહંકાર છે અને દોષિત જોનારો એ અહંકાર છે. દોષ એ પણ અહંકાર એમ કેમ કહો છો? એટલે કે દોષ કરનારો એ અહંકાર છે, પણ છતાંય દોષ કરનારો અહંકારી ના પણ હોય. શું આપણું જ્ઞાન લીધેલો હોય અને પાંચ આજ્ઞા બરોબર પાડતો હોય એના દોષને દોષ ગણાતો નથી, કારણ કે પોતે સામાનો દોષ જોનાર હોય, પણ એમાં દોષ એ ભરેલો માલ છે, તમારો દોષ નથી. શું તમારો દોષ નથી એવું એ સાપેક્ષતા છે એમાં, એકાંતિક નથી. પણ દોષ જોનારો તો અહંકારી હોય જ. એટલે દાદા દોષ કરનારો અહંકારી ના પણ હોય અને દાદા દોષ જોનારો અહંકારી હોય જ? તો કે હોય જ, એકાંતે જ હોય. આ દુનિયામાં દોષ જોનારો એકાંતે અહંકારી હોય જ, અને દોષ કરનારો તો કદાચ અહંકારી ના પણ હોય. જ્ઞાન પછી મહત્વ છે ભૂલના ભાનનું. હેડિંગ: ભૂલની જો તરત ખબર પડે તો ભૂલ કરે જ નહીં ને, પણ પછી તો 24 કલાક થાય તોય ના ખબર પડે. દાદા એ તો પેલું ભોગવટાનું પરિણામ આવે ને એટલે ખબર પડે. દાદા કે એ તો 6 મહિને આવે પરિણામ, પોતાની જાતને કશું ખબર ના પડે. દાદા આમ તો દાદા તરત ખ્યાલ આવેલો કે આવું થશે, આ ભાઈએ કહ્યું તે તરત ખબર પડી ગઈ કે લોચા વાળ્યા. ના પણ આપણી પોતાની મેળે કશું ખબર ના પડે. દાદા આ તો જાતે જ ખબર પડી ગઈ, એ કહ્યું, એણે ચેતવ્યું એટલે પાછું જોયું, તે પોતાની મેળે કોઈ કહે નહીં, નિમિત્ત બને નહીં. શું દાદા આ ભાઈએ કહ્યું ને પછી તરત જ મને સ્ટ્રાઇક થયું કે આ ભૂલ થઈ. ભૂલ થઈ ખબર પડે છે ને, ભૂલ થઈ તો સુધારે ને, પણ ખબર પડી જાય તો એને તરત જ ભાંગી નાખે ને. હા ત્યારે ખરું, ભૂલ તો બહાર થયા જ કરવાની, તમને ખબર પડશે તે ભાન થતું જશે. પોતાની મેળે ભાન થાય ભૂલનું શું? ત્યારે હું કહું કે આ જ્ઞાની. ભૂલમાં જ ચાલ્યા કરે માણસ, ભૂલને જ સત્ય માનીને ચાલ્યા કરે, પણ પોતાને જરાક વેદન આવે ત્યાર પછી વિચારે કે સાલું આમ કેમ થાય છે, ત્યાર પછી ખબર પડે. વગર વેદને ખબર પડે ત્યારે જાણવું કે જ્ઞાન પ્રગટ થયું છે. વગર વેદને ખબર પડે ત્યારે જાણવું કે જ્ઞાન પ્રગટ થયું છે. આ જ્ઞાન અને આ અજ્ઞાન એવો ભેદ પડી જવો જોઈએ. આ જ્ઞાન અને આ અજ્ઞાન એવો ભેદ પડી જવો જોઈએ દાદા. પોતાની ભૂલ ખબર પડે પછી ભૂલ અટકે ખરી દાદા? કે ના અટકે એનો સવાલ નથી, ખબર પડે એટલે બહુ થઈ ગયું. ભૂલ અટકે કે ના અટકે એ તો માફી જ છે. ભૂલ ખબર નથી પડતી તેને માફી નથી. ના અટકે એનો સવાલ નથી, બેભાનપણાને માફી નથી. બેભાનપણાથી ભૂલ થાય છે. પ્રશ્ન કરતા દાદા, એવું બેભાનપણું કેટલી વાર ઉત્પન્ન થયું હોય, બાકી કેટલી બાજુ બેભાનપણું રહેતું હશે? તો ત્યાં ભૂલો થયા જ કરતી હોય ને દાદા? કરે, થયા જ કરે ને, પણ થયા કરતી હોય નહીં, થયા જ કરે છે દાદા. એ બેભાનપણું છૂટે અને ભૂલ દેખાય એવું શી રીતે બની શકે દાદા? કે એ તો જાગૃતિ આવવી જોઈએ. આખો દાડો માફી માગ માગ કર્યા કરવી, આખો દાડો માફી માગવાની જ ટેવ જ પાડી દેવી. પાપ જ બંધાયા કરે છે, અવળું જોવાની દ્રષ્ટિ જ થઈ ગયેલી છે. અવળું જોવાની દ્રષ્ટિ જ થઈ ગયેલી છે. આખો દાડો માફી માગ માગ કર્યા કરવી, આખો દાડો માફી માગવાની જ ટેવ જ પાડી દેવી. પાપ જ બંધાયા કરે છે, અવળું જોવાની દ્રષ્ટિ જ થઈ ગયેલી છે દાદા. ત્યાં પુરુષાર્થ કે કૃપા એ હેડિંગ છે. પ્રશ્ન કરતા પૂછે, દાદા ભૂલ દેખાય એ તો પુરુષાર્થ જબરો કરવો પડે ને દાદાશ્રી? શું જવાબ આપે છે? પુરુષાર્થ નહીં, કૃપા જોઈએ. પુરુષાર્થથી તો અહીંયા આગળ ઘણી દોડધામ કરે તોય કશું વળે નહીં. પુરુષાર્થની તો આમાં જરૂર જ નથી, એટલે અહીં તો કૃપા મેળવવાની. એટલે શું? કે દાદાને રાજી રાખવાના. અને રાજી ક્યારે થાય? તો કે એમની આજ્ઞામાં રહે તો. એ એટલું જ જુએ કે આ કેટલી આજ્ઞામાં રહે છે. ફૂલના હાર લાવ્યો કે કશું બીજું કર્યું એ જુએ નહીં. હારનો તો થોડોક લાભ મળે, એમાં સંસારી લાભ મળે, અને આમાંય થોડો જુદો લાભ મળે. બધી ભૂલો ભાંગવા કાં તો યજ્ઞ માંડવો પડશે. યજ્ઞ એટલે કયો દાદાની લેંગ્વેજમાં? તો કે જ્ઞાનીની અને મહાત્માઓની સેવા કરવી એવો યજ્ઞ. બધી ભૂલો ભાંગવા કાં તો જ્ઞાનીની અથવા તો મહાત્માઓની સેવા કરવી એવો યજ્ઞ માંડવો પડશે, અથવા તો સ્વપુરુષાર્થ કરવો પડશે. બેમાંથી એક, યજ્ઞ એટલે જ્ઞાની અને મહાત્માઓની સેવા, અથવા તો સ્વપુરુષાર્થ કરવો પડશે. નહીં તો આમ તેમ દર્શન કરી જાઓ તો ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ના મળે. આપણી દ્રઢ ઈચ્છા છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવું છે, તો તેમની કૃપા થકી આજ્ઞામાં જ રહેવાય. આજ્ઞા પાડે ત્યારે આજ્ઞાની મસ્તી રહે. જ્ઞાનની મસ્તી તો કોને રહે કે જે બીજાને ઉપદેશ આપતો હોય તે. સર્વજ્ઞશ્રી આજ્ઞાની મસ્તી અને જ્ઞાનની મસ્તી બેમાં ડિફરન્શિએટ કરે છે. આજ્ઞા પાડે ત્યારે આજ્ઞાની મસ્તી રહે, અને જ્ઞાનની મસ્તી કોને રહે? તો કે બીજાને ઉપદેશ આપતો હોય તેને. આ વિજ્ઞાન તો રોકડિયું છે, તરત ફળ આપનારું છે. તમે એક કલાક મારી આજ્ઞામાં રહો તો શું થાય? સમાધિ થઈ જાય, વિતરાગ ભાવે વિનમ્રતાને કડકાઈ હેડિંગ છે. પ્રશ્ન કરતા, દાદા સત્સંગમાં પેલી ફાઇલોનો સંભાવે નિકાલની વાત નીકળેલી, જો કે વિનમ્રતા દાખવીએ અને ચીકણી ફાઇલ વધારે ઉછળતી હોય તો ત્યાં વિનમ્રતા દેખાડવાની જરૂર નથી, ઉલટો એ વધારે અવળો ચાલે. દાદાશ્રી કે એવું કંઈ જરૂર હોતી નથી, પણ એ જવાબ કાઢતા ના આવડે, એ લેવલ કાઢવું મુશ્કેલ છે. તો ત્યાં દાદા કેવી રીતે લેવલમાં રાખવું? દાદા કે એ તો દરેક માણસ એમ જ કહે કે સામાન્ય જ ભૂલ કાઢે ને, પોતાની ભૂલ પોતાની જ છે, પણ તે એમને મેં કહ્યું ને કે વિનમ્રતા નહીં કરવાની, વિતરાગ ભાવે એની જોડે રહેવાનો. વિનમ્રતા નહીં કરવાની, વિતરાગ ભાવે એની જોડે રહેવાનો. કઠણે વિતરાગ ભાવ હોવો ના જોઈએ. પણ દાદા એ રહેવું મુશ્કેલ છે ને, એ કઈ રીતે રહી શકાય? દાદા કે સરસ રીતે રહી શકે. આપણો દોષ ના હોય તો બધુંય રહેવાય, આપણા દોષ છે ત્યાં કશું રહેવાય નહીં. મૂળમાં દોષ જ આપણો હોય છે, જે બીજા ઉપર દોષ ઢોળવા ફરે છે એનો જ દોષ હોય છે. આ તો પોતાની સેફ સાઈડ ખોળે છે. આ બીજા તો આપણું જ, આ બધા બીજા તો આપણું જ પ્રતિ બિંબ છે, કોઈ આપણને કશું કહે નહીં, આપણા જ ગુનાથી કહે છે. દરેક ટાઈમે તમારો જ ગુનો હોય છે અને તે તમારો જ ગુનો સમજાતો નથી, એટલે પારકાનો ગુનો જુઓ છો. અને પારકાનો ગુનો જુઓ એ તો મોટામાં મોટી અજ્ઞાનતા છે. અમે આટલો વખત કહે કહે કરીએ છીએ કે આખું જગત નિર્દોષ છે, અને પછી દોષ કાઢીએ તો મૂર્ખ ના કહેવાઈએ? તમને નથી લાગતું કે આ થિયરી વિતરાગની છે? દાદા, એક્ઝેક્ટ વિતરાગની થિયરી. દાદાશ્રી શું કહે છે? પોતાના દોષ જોનાર માણસ જીતીને ગયેલા, મોક્ષે ચાલ્યા ગયેલા. પોતાના દોષ વગર કશું કોઈ કહે જ નહીં આપણને, એટલે જાગૃત રહેજે તું. દાદા, આપના શબ્દો તરત જ ક્રિયાકારી થઈને ઊભા રહેશે. તો દાદાશ્રી કહે છે, આ શબ્દો બધા ક્રિયાકારી જ હોય, આ શબ્દો બધા ક્રિયાકારી જ હોય. આપણે જો મહી ઘૂસવા દઈએ તો, ઘૂસવા ના દઈએ તો શું થાય? શબ્દોને મહી ઘૂસવા દેવા પડશે કે નહીં ઘૂસવા દેવા પડે? સર્વજ્ઞશ્રીના બધા જ શબ્દો ક્રિયાકારી હોય. જ્ઞાન પ્રાપ્તિ પછીની પરિસ્થિતિ, સાપ, વીછી, સિંહ, વાઘ, દુશ્મન, કોઈ પણ દોષિત તમને ના દેખાય, એમનો દોષ નથી એવું દેખાય, એ દ્રષ્ટિ થઈ ગઈ એટલે થઈ રહ્યું. તે એ દ્રષ્ટિ તમને મળી ગયેલી છે, તમને આ દુનિયામાં કોઈ દોષિત દેખાય નહીં. દાદા, એ દ્રષ્ટિ મળી ગયેલી છે તો પછી અહીં જ મોક્ષ સુખ ભોગવે. સર્વજ્ઞશ્રી શું કહે છે? અહીં જ મોક્ષ સુખ ભોગવે, અહીં આગળ આનંદ જ હોય. કોઈનો દોષ દેખાયો ત્યાં સુધી દુઃખ રહે, બીજાના દોષ દેખાતા બંધ થયા એટલે છુટકારો. દાદા, કોઈક વાર ગુસ્સો થઈ જાય વાઈફ પર, એ દોષ દેખાયો કહેવાય? દાદા કે, પણ તમને ગુસ્સો ના થાય ને? તમને તો ગુસ્સો નથી થતો ને? દાદા કે, મને શુદ્ધાત્માને ના થાય. હા, પણ એ તો તમને તમારો દોષ દેખાય, તમને દેખાય ને આ અણા દોષ? હા દેખાય દાદા. એટલે તમારો દોષ દેખાય, પણ એનો એટલે કે વાઈફનો ના દેખાય ને તમને? કે ના, બસ તે આપણે તો કોઈનો દોષ ના દેખાવો જોઈએ. તમારો દોષ, ચંદુભાઈનો દોષ દેખાય, પણ બીજા કોઈનો દોષ ના દેખાવો જોઈએ. દાદા, એ જ્યારે ગુસ્સો આવ્યો ત્યારે, એટલે એનો વાઈફનો દોષ દેખાયો એટલે ગુસ્સો આવ્યો ને? ના, એ તો એનો દોષ દેખાયો એટલે તમે કહો છો કે ચંદુભાઈ દોષિત છે. ગુસ્સો નથી આવતો, એનો દોષ દેખાય છે એટલે તમને ચંદુભાઈ દોષિત છે એમ દેખાય, દેખાય છે. એમનો દોષ દેખાયો અને એટલે તમને ગુસ્સો આવ્યો. ગુસ્સો આવ્યો ત્યારે દોષ દેખાયો એટલે ગુસ્સો આવ્યો ને? ના, એ તો એનો દોષ દેખાયો એટલે તમે કહો છો કે ચંદુભાઈ દોષિત છે, પણ તમને વાઈફ દોષિત ના દેખાય. તમને એનો દોષ દેખાતો નથી, ચંદુભાઈનો દેખાય છે. એટલે તમે તમારો પોતાનો દોષ કાઢો છો કે ભાઈ આ તો ચંદુભાઈનો જ દોષ છે, પોતાનો જ દોષ છે ને આ તો, સમજ પડી ને? ગુસ્સો થઈ ગયા પછી એવું લાગે દાદા? હા, એ થઈ ગયા પછી પણ ચંદુભાઈ દોષિત લાગે છે તમને? હા દાદા, તો જ ગુનો કહેવાય ને, એ થઈ ગયા પછી જ ગુનો ગણાય. સામાનો દોષ ના દેખાયો, પોતાનો દોષ દેખાય એટલે કે આ ચંદુભાઈનો દોષ દેખાય, ચંદુભાઈ ગુનેગાર છે એવું તમને લાગે. હા દાદા, એવું જ થાય. તો ચંદુભાઈને એ વાઈફ ગુનેગાર છે એવું લાગે છે, પણ જ્યારે તમને ચંદુભાઈ ગુનેગાર છે એવું લાગે, ચંદુભાઈનો, ચંદુભાઈ આમનો દોષ જોયો અને આમની જોડે ગુસ્સો કર્યો માટે ચંદુભાઈ ગુનેગાર છે એવું લાગે તમને. દાદા, મારા નોકરને બે ત્રણ બૂમો પાડી ઉઠાડ્યો હોય, એણે જવાબ આપ્યો નહીં, એ જાગતો હોય, તેના પર ખૂબ ક્રોધ આવ્યો, તો એનું શું કરવું? ક્રોધ આવ્યો પછી તમને દોષ દેખાયો કરો? દાદા, દોષ તો દાદા પહેલાં દેખાયો પછી જ ક્રોધ આવે ને? હા, એટલે ક્રોધ આવ્યો પણ પછી તો લાગ્યું કે આનો દોષ નથી, એટલે તમને તમારી ભૂલ દેખાઈ. દોષ આવ્યો, દોષ દેખાયો એટલે પછી ક્રોધ આવ્યો અને પછી તો લાગ્યું કે આનો દોષ નથી, એટલે તમને તમારી ભૂલ દેખાય. તરત ના લાગ્યું દાદા? હા, પછી એ પહેલાંએ ભૂલ નથી કરી માટે આ ભૂલ પોતે કરીને પછી લાગ્યો. પહેલાંએ ભૂલ કરી હોત તો પોતાનો દોષ દેખાત જ નહીં. દાદા, આવું અમારે રોજ બને. ગુસ્સો આવી જ જાય તો તમારે પ્રતિક્રમણ કરવું પડે, પણ શેના આધારે પ્રતિક્રમણ? પસ્તાવો કરવાનું કારણ? એણે આવું કર્યું શા માટે? ત્યારે કહે કે એણે જે કર્યું તે તમારા કર્મના ઉદય છે. તે એણે આ ભૂલ કરી. કોઈ પણ માણસ ભૂલ કરે છે તે તમારા નિમિત્તે જ કરે છે. કોઈ પણ માણસ ભૂલ કરે છે તે તમારા નિમિત્તે જ કરે છે. માટે તમારો જ કર્મનો ઉદય છે અને એણે ભૂલ કરી, એટલે તમારે પસ્તાવો ફરી કરી લેવો જોઈએ. તમારે ગુસ્સે થવાની જરૂર નથી અહીંયા આ જગ્યાએ. એમને એમ પસ્તાવો કરાય નહીં. ગુનો દેખાતો હોય અને સાબિત ના થાય ત્યાં સુધી એનો પસ્તાવો શી રીતે થાય? એ તો સાબિત થવો જોઈએ કે ભાઈ પોતાના જ કર્મનો ઉદય છે, એવી સમજણ હોવી જોઈએ એને. અત્યારે કોઈ મને ધોલ મારે તો તરત જ હું તો તેને આશીર્વાદ આપી દઉં. એનું શું કારણ? એ ધોલ મારે છે? આ દુનિયામાં કોઈ ધોલ મારી શકે નહીં. પહેલાં તો મેં ઇનામ કાઢ્યું હતું, આજથી 30-31 વર્ષ ઉપર ઇન્ડિયામાં ઇનામ કાઢ્યું હતું કે મને કોઈ પણ માણસ મારશે એને 500 રૂપિયા રોકડા આપીશ. પણ કોઈ ધોલ મારનારો મળ્યો નહીં. કોઈ દુઃખી હોય તો કે ભાઈ દુઃખનો માર્યો તો અહીં ઉછીના ખોડવા એના કરતાં આ લઈ જાને, ત્યારે કહેશે ના બા એ ઉછીના ખોડો સારું પણ તમને ધોલ મારીને મારી શી દશા થાય. આ દુનિયા બિલકુલ કાયદેસર ચાલે છે. ભગવાન ચલાવતા નથી છતાં સ્ટ્રોંગ કાયદેસર છે. ભગવાનની હાજરીથી ચાલે છે આ. એટલે કોઈ પણ તમારી જોડે દોષ કરે તો તે તમારો જ પડઘો છે. દુનિયામાં કોઈનો દોષ હોતો જ નથી. મને જગત આખાના જીવ માત્ર નિર્દોષ જ દેખાય છે. આ જે દોષિત દેખાય છે ને એ જ ભ્રાંતિ છે. આપણું વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ માણસનો દોષ દેખાય તે તમારો દોષ છે. તમારા દોષથી એ રિએક્શન પ્રત્યાઘાત આવેલું છે, પ્રત્યાઘાત આવેલું છે. આત્માય વિતરાગ છે અને પ્રકૃતિય વિતરાગ છે. પણ તમે જેવો દોષ કાઢો એવું એનું રિએક્શન આવે. આત્માય વિતરાગ છે અને પ્રકૃતિએ વિતરાગ છે. પણ તમે જેવો દોષ કાઢો એવું એનું રિએક્શન આવે છે. ત્યારે દાદા દોષ બને એ ડિસ્ચાર્જ રૂપે, એવું કહી દે દોષ બને એ ડિસ્ચાર્જ રૂપે. દાદા કે બધું નિર્દોષ જ છે. દોષિત દેખાય છે એ જ આપણો દોષ છે. કોઈ જીવનો દોષ છે જ નહીં. એવું દેખાયું તો જ્ઞાન કહેવાય, પણ એ દેખાય નહીં ને દાદા. દોષિત જોવો નથી છતાં દોષિત દેખાય એ ડિસ્ચાર્જ કહેવાય ને? પ્રશ્ન કરતા પૂછે છે. ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ ટુ બી હેબિચ્યુએટેડ, પોતાની સત્તા નથી એ હેબિચ્યુએટેડ કહેવાય. પોતાની સત્તા નથી એ હેબિચ્યુએટેડ કહેવાય. દાદા દોષિત દેખાય તો એ ડિસ્ચાર્જ કેવી રીતે કહેવાય? દોષિત જોવાનો ભાવ છૂટ્યો એટલે ડિસ્ચાર્જ કહેવાય ને? સર્વજ્ઞશ્રી કહે છે દોષિત જોવાનો ભાવ છૂટ્યો એટલે ડિસ્ચાર્જ કહેવાય ને? પણ એ એણે પૂરેપૂરી આજ્ઞા પાડી નથી. એ ધીમે ધીમે આજ્ઞા પાડતો જશે, તેમ તેમ ચોખ્ખું થઈ જશે. ત્યાં સુધી એનું પ્રતિક્રમણ કરવું પડે દાદા. પણ બેઝિકલી એવું ફિટ થઈ ગયું છે કે નિર્દોષ જ છે, પણ કોઈક વાર એવું દોષિત દેખાઈ જાય છે, એટલે જ એ હેબિચ્યુએટેડ છે. કહ્યું ને ના કરવું હોય તોય થઈ જાય છે. દાદા કહે છે હા દાદા, અમારા લોકોની દ્રષ્ટિ હજી નિર્દોષ કેમ નથી થતી? તો સર્વજ્ઞશ્રી શું કહે છે? દ્રષ્ટિ નિર્દોષ જ છે. આ મહાત્માઓ માટે છે, દ્રષ્ટિ નિર્દોષ જ છે, કારણ કે દોષિત જોવાનો ભાવ છૂટ્યો છે. દાદા કે દાદા નિર્દોષ દેખાવું જોઈએ એમ ભાવ છે, પણ છતાંય બીજાના દોષ દેખાય છે. દાદાશ્રી શું કહે છે? દોષ દેખાય છે એ જેને દેખાય છે ને તેને આપણે જોઈએ છીએ બસ, બાકી જે માલ ભરેલો હોય તેવો જ નીકળે ને દાદા. પણ એનું પ્રતિક્રમણ કરવું પડે દાદા. કે પ્રતિક્રમણ તો કરવું જ પડે ને, શા માટે એવો માલ ભર્યો હતો? સર્વજ્ઞશ્રીનું નેક્સ્ટ હેડિંગ છે શ્રદ્ધાથી શરૂ વર્તનથી પૂર્ણ. એટલે આ આપણું જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે, સમજણે શુદ્ધ છે. જગત આખું નિર્દોષ દેખાવું જોઈએ. પહેલું નિર્દોષ શ્રદ્ધામાં આવ્યું, હવે ધીમે ધીમે સમજણમાં આવશે, જ્ઞાનમાં આવશે. પોતે શુદ્ધાત્મા જ છે ને, ગજવું કાપે તો એ નિર્દોષ દેખાવો જોઈએ. જે જાણ્યું એ પાછું આપણી શ્રદ્ધામાં પૂરેપૂરો આવે, ત્યાર પછી વર્તનમાં આવે. એટલે ખરેખરું પૂરું શ્રદ્ધામાં હજુ આવ્યું નથી. જેમ જેમ શ્રદ્ધામાં આવતું જશે એમ વર્તનમાં આવતું જશે. તે બધો પ્રયોગ ધીમે ધીમે થાય. એવું ઓચિંતું ના બની શકે, પણ જાણે ત્યાર પછી એ પ્રયોગમાં આવે ને દાદા આ જાણ્યું તો ઘણા વખતથી છે જ ને? ના, પણ એ જાણ્યું ના કહેવાય, જાણ્યું એનું નામ કહેવાય કે પ્રવર્તનમાં આવે જ, એટલે પૂરેપૂરું જાણ્યું નથી, આ તો સ્થૂળ જાણ્યું. જાણ્યાનું ફળ શું? તરત જ પ્રવર્તનમાં આવે, એટલે આ સ્થૂળમાં જાણ્યું છે, હજુ તો એનું સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ થશે ત્યારે પ્રવર્તનમાં આવશે. ન છોડવો કદી સત્સંગ. આ સત્સંગમાં તો સર્વજ્ઞશ્રી આવી કહે છે, આ સત્સંગમાં તો માર પડતો હોય તોય માર ખાઈને પણ આ સત્સંગ છોડવો નહીં. આ સત્સંગમાં તો માર પડતો હોય તોય માર ખાઈને પણ આ સત્સંગ છોડવો નહીં. મરી જવું તોય આવા સત્સંગમાં મરી જવું, પણ બહાર ના મરવું, કારણ કે જે હેતુ માટે મર્યો તે હેતુ એનો જોઈન્ટ થઈ જાય છે. અહીં કોઈ મારતું નથી ને, મારે તો જતો રહું, આ જગત કાયદેસર ગોઠવાયેલું છે, એમાં હવે એમાં કોઈના દોષ જુએ તો શું થાય? કોઈનો દોષ હશે ખરો? કોઈનો દોષ હશે ખરો? દાદા કોઈનો દોષ તો નહીં હોય પણ મને એવું દેખાય છે. દાદાશ્રી શું કહે છે? જે દેખાય છે એ દર્શન ખોટું હોય. આપણે એક વસ્તુ અહીંથી જોઈએ, એ હોય ઘોડો અને બળદ જેવું દેખાય તો આપણે બળદ છે એવું બોલીએ, પણ ત્યાં જઈને તપાસ કરીએ તો ખબર પડે કે ઘોડો છે, તો આપણે ના સમજીએ કે આપણી આંખો વીક નબળી થયેલી છે. એટલે ફરી વાર કે જે દેખાય એવું નક્કી જ ના માનીએ. દાદા આપણા વિઝનથી કોઈના દોષ નથી, છતાંય મને આવું કેમ દેખાય છે? દાદાને પૂછે છે, દાદા આપણા વિઝન, આપના આ વિઝન, આ દિવ્ય ચક્ષુ, આ દ્રષ્ટિથી કોઈના દોષ નથી, છતાં મને આવું કેમ દેખાય છે? તો સર્વજ્ઞ શું કે, તમને દેખાય છે એમાં તું જ્ઞાન ગોઠવતો નથી ને, અજ્ઞાનને ચાલુ રહેવા દઉં છું. આ દાદાના ચશ્મા પહેરે તો દોષ ના દેખાય, પણ પેલા ચશ્માથી તું જોજો કર્યા કરે છે, નહીં તો આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આ મારી ઊંડામાં ઊંડી શોધખોળ છે, આ મારી ઊંડામાં ઊંડી શોધખોળ છે. વાળવી દોષ જોવાની શક્તિને, કોઈનો દોષ જ જોવો નહીં, શું? ત્યારથી જ ડાયા થઈ જાય, દોષ કોઈનો ખરેખર છે જ નહીં. આ તો વગર કામનો મેજિસ્ટ્રેટ થઈ જાય છે, પોતાના દોષ પૂરા દેખાતા નથી અને બીજાના જોવા તૈયાર થઈ જાય છે. દોષ જોવાની માણસનામાં પોતાની શક્તિ છે એ પોતાના દોષ જોવા માટે જ છે, બીજાના દોષ જોવા માટે નથી. તેનો દુરુપયોગ થવાથી પોતાના દોષ જોવાની શક્તિ બંધ થઈ ગઈ. બીજાના દોષ કાઢવા માટે નથી આ, એના પોતાના દોષ નહીં કાઢે ને, આપણે બીજાના દોષ કાઢીએ તો એમને ગમે છે? આપણે કોઈ બીજાના દોષ કાઢીએ તો એમને ગમે છે? ના દાદા, નથી ગમતું. ના ગમતો વેપાર બંધ ના કરીએ આપણે? વ્યવસ્થિત કરતા ત્યાં ભૂલ કોની? જાગૃતિ રાખવી એવો નિશ્ચય હોવો જોઈએ, ભૂલનો સવાલ નથી, જાગૃતિ રાખવી એવો નિશ્ચય હોવો જોઈએ, ભૂલનો સવાલ નથી. આપણે અહીં ભૂલ થતી જ નથી, ભૂલ તો જેની થાય એને પાછું પોતાને સમજણ પડે કે આ ભૂલ થઈ ગઈ, પણ વ્યવસ્થિત કરે છે, પણ પોતે નિમિત્ત થયો માટે એનું આલોચન પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવું જોઈએ કે આવું ના હોવું જોઈએ, નહીં તો પછી ચાલે જ નહીં ને. વસ્તુ જ આખી જુદી છે, કરે છે વ્યવસ્થિત આપણે ત્યાં, એટલે કોઈનો દોષ જોવાનો હોતો જ નથી ને. આ સત્સંગમાં કોઈની ભૂલ જોવાની દ્રષ્ટિ છોડી દેજો, આ સત્સંગમાં કોઈની ભૂલ જોવાની દ્રષ્ટિ છોડી દેજો. ભૂલ થતી જ નથી કોઈની, એ બધું વ્યવસ્થિત કરે છે, માટે ભૂલની દ્રષ્ટિ જ કાઢી નાખવી, નહીં તો આપણો આત્મા બગડી જાય. પ્રશ્ન કરતા, દાદા ભૂલની દ્રષ્ટિ રહે તો પગથિયું ઉતરી પડે ને? દાદા કે ખલાસ થઈ જાય માણસ, બધું વ્યવસ્થિત કરે છે, આ જ્ઞાન મળ્યા પછી બધું વ્યવસ્થિતના આધીન થાય છે. નેક્સ્ટ હેડિંગ, વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મક્ષેત્રે વિનશ્યતિ ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ફરી વાર, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બહાર કંઈ દોષ થયો હોય તો અહીં આગળ નાશ થઈ જાય, પણ અહીં આગળ પાપ કર્યું તે વજ્રલેપો ભવિષ્યતિ. એટલે મેં કહ્યું ધોઈ નાખજો, ત્યારે કહે હા ભૂલ્યો, હવે કોઈ દાડો આવું નહીં થાય. મેં કહ્યું કોઈ નોય દોષ જોશો નહીં, અહીં ના જુઓ, બહાર જઈને જુઓ, બહાર જઈને જોશો તો અહીં આગળ ધોવાઈ જશે, પણ અહીં જુએ તો વજ્રલેપ થઈ જાય. સહેજે કોઈનો દોષ ના જોવાય, ગમે તેવું ઊંધું કરતો હોય ને તો દોષ ના જોવાય, અને જોવાય જાય તો આપણે ધોઈ નાખવો, અને નહીં તો એ વજ્રલેપ થઈ જાય. એટલે અહીં તો ધોઈ નાખવું તરત જ, વિચાર અવળો આવ્યો કે તરત ધોઈ નાખવું, કોઈ ઊંધું કરે કે છતું કરે તે આપણે જોવાની જરૂર નથી, કોઈ ઊંધું કરે કે છતું કરે તે આપણે જોવાની જરૂર નથી. આ ધર્મસ્થાન કહેવાય, આ સર્વગ્રહશ્રીનો સત્સંગ, મહાત્માઓનો મિલન, એ બધું ધર્મસ્થાન કહેવાય. ધર્મસ્થાનમાં ભૂલ કરી હોય તે નિકાચિત થાય, ઘેર ભૂલ કરી હોય તો અહીં આગળ સત્સંગમાં એ ભૂલ ભૂસાઈ જાય, પણ ધર્મસ્થાનમાં ભૂલ થઈ તો નિકાચિત થાય. નમો વિત્રાગાય સર્વજ્ઞશ્રીની આ ટીપ નંબર 3 પૂરી થાય છે, એમનો સત્સંગ ચાલુ જ છે. નિજ દોષ દર્શનથી નિર્દોષ, પેજ 82 એન્ડિંગ સ્ટાર્ટિંગ વિથ